તારીખ 22/6/1995 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 408 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભરૂચમાં પ્રવચન તથા તત્વચર્ચા.
પરિસ્થિતિ સરખી થતાં આપણે જે મદદ લીધી છે એ મદદ પાછી કરી દઈશું. દીનતાપૂર્વક નહીં. દીનતા એટલે શું છે કે પરિણામમાં એક જાતનું ડિપ્રેશન આવી જાય. અરે હું તો ગરીબ છું, હું તો નબળો છું, મને કોઈ, હું લાચાર છું, મને કોઈ મારી મને કોઈ મદદ કરે તો સારું, એવી દીનતા નહીં. એને દીનતા કહેવાય છે. એવા પરિણામમાં ક્યારેય ના આવે. અને જે પરિસ્થિતિઓ એમાં શું છે, બને ત્યાં સુધી ગમે તે પરિસ્થિતિમાં ચલાવી લેવું, તને મજબૂતાઈ જોઈએ. આપણે ગમે તે પરિસ્થિતિમાં ચાલે, અમુક વસ્તુ વગર ન ચાલે એવું આપણે શા માટે હોવું જોઈએ? મુમુક્ષુને અમુક ચીજ વગર ન ચાલે એવું શા માટે હોવું જોઈએ? કેમ કે મુમુક્ષુ પોતે બંધનથી મુક્ત થવા તો નીકળ્યો છે, પછી શા માટે બંધાય કે આના વગર મને ન ચાલે? એ તો બંધન થયું એને, એવું બંધન મુમુક્ષુ શા માટે સ્વીકારે? એટલે મુમુક્ષુ દીનતામાં ન આવે. પ્રાસંગિક કોઈ વાત કરતું, કોઈની સાથે કઈ વ્યવહાર ગોઠવવો એ બીજી વાત થઈ ગઈ, પણ દિનવર્તીય નહીં. દાખલા તરીકે નહીં, પણ ડિપેન્ડન્ટ ક્યારે આવે કે પોતાની એને જે જરૂરિયાત લાગી છે એના વગેરે નથી ચલાવી શકતો એવું લાગે ત્યારે. પણ ગમે તે પરિસ્થિતિમાં હું ચલાવી લઉં એમ હોય એને શું દીનતા આવે? એને કઈ દીનતા ના આવે. દાખલા તરીકે મારી તબિયત બરાબર નથી અને મારી પાસે દવા લેવાના પૈસા પણ નથી, તો હું દીનતામાં આવી જાઉં, તમે મને કોઈ મદદ કરો, દવા વગર મારે ચાલે. એટલા માટે ચાલે કે જે થવાનું છે તો થવાનું છે. ત્યારે કુદરત તને એ પરિસ્થિતિમાં રાખો કે ઈલાજ કરવાની તારી પાસે શક્તિ નથી, આર્થિક શક્તિ નથી, તો તારે તો પ્રયોગ કરવાનો મોકો મળ્યો કે જે અસાતાનો ઉદય આવ્યો છે એની સ્થિતિ લઈને આવ્યો છે. એની સ્થિતિ પૂરી થઈ, અસાતાનો ઉદય પૂરો થશે. દવાથી હાજુ થવાય છે એ તો વસ્તુ સ્થિતિ છે નહીં, તો એ સિદ્ધાંતનો પ્રયોગ કરવાનો અવસર મળ્યો છે. દીનતામાં નહીં આવે તો દીનતા આવે. આપણું તત્વજ્ઞાન એવું છે કે એ તત્વજ્ઞાન ને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરે એટલે દીનતા આવે જ નહીં. હા બરાબર છે, હિંમતથી ઉલ્લાસ છે, પોતાના પ્રિન્સિપલ ને વળગી રહેવાનું છે. બીજું, આત્મા જયારે અનંત શક્તિ નો ધણી છે એ વાત આપણને સ્વીકાર્ય છે, તો આપણે શક્તિનો આધાર લેવાનો પણ આપણી પાસે તો પ્રયોગ થવો જોઈએ કે ન થવો જોઈએ? શક્તિનો આધાર લેવાનો પણ પ્રયોગ હોવો જોઈએ ને. આપણે જો શક્તિને તમે સંભાળો તો દીનતા આવવાનો પ્રશ્ન જ નથી, અવકાશ જ નથી. શક્તિને સંભાળનાર દીનતામાં આવે. મનોબળ છે એ પણ વીર્યગુણને પર્યાય છે, અને આત્મબળ છે એ પણ વીર્યગુણને પર્યાય છે. મનોબળ જેને છે એને વીર્યગુણનો ક્ષયોપશમ તો છે જ, એ વીર્યગુણના ક્ષયોપશમને યથાર્થ પ્રકારે યુટિલાઇઝ કરો તમે તો એ આત્મબળમાં ટ્રાન્સફર થાય છે. તો મનોબળ હોય એના મનોબળને યથાર્થ પ્રયોગ કરીને આત્મબળમાં એને પરિણમાવી શકાશે. બળ તો બળ છે, મન સાથે જોડાઈને બળ કામ કરે ને, એટલે આત્મા સાથે જોડાઈને કામ કરે તો એ જ આત્મબળ થઈ જાય છે. એટલું જે આત્મબળ અથવા આત્મબળ કેવું હોય કેમ કરાય એ નથી જાણતા, એને માટે માત્ર મનોબળ છે એથી કોઈ સંપૂર્ણ એને સમાધાન આવે કે સંપૂર્ણ રીતે એને નિર્દોષતા આવે એવું ના બને. એટલું બીજાને માટે છે, આપણા માટે તો નથી, કેમ કે આપણે આત્મબળમાં જવા માગીએ છીએ, મને માત્ર મનોબળથી કામ લેવા માગતા નથી. મનોબળ છે ને એ આત્માના આશ્રય વિનાનું બળ છે, એટલે મનના આશ્રય વાળું બળ છે. આત્માના આશ્રય જે બળ ઉત્પન્ન થાય તે આત્મબળ છે, બાકી તો મનોબળ છે જે વિકલ્પ આશ્રિત છે. બસ એટલું જ છે, એની અંદર મુખ્ય મુદ્દો જ આ છે, આશ્રયનો જ મુખ્ય મુદ્દો છે કે બળ કોનો આશ્રય લે છે, આત્માનો સીધો આશ્રય લે છે કે મનનો આશ્રય લે છે, એટલું જ જોવાનું છે. હા, રાગ સાથે હોય છે, બળ તો વીર્યગુણની પર્યાય છે, પણ મનની સાથે જોડાય એટલે રાગ સાથે હોય છે. સહચર હોય છે રાગ, એ ટેકો એ ટેકા માટે કાયમ ન ટકી શકાય, મનોબળથી હંમેશા ન ટકી શકાય, એટલી શક્તિ એમાં નથી હોતી. એક વાર તો આવું જ રહ્યું, કેમ કે અનાદિની જે વિપર્યાસની પરિસ્થિતિ છે, મલિનતાની પરિસ્થિતિ છે, એની માન્યતાની જે સ્થિતિ છે એને ગાળવા માટે, ઢીલી કરવા માટે આ એક જ પરિસ્થિતિ છે. અને એ તો બધાને છે જ, ઓછા વત્તા પ્રમાણમાં, કોઈને ઓછી તો કોઈને વધારે છે તો ખરે છે. એટલે એ સ્ટેજમાં તો આવું જ રહ્યું. એ તો કૃપાળુદેવ 195માં કીધું ને, ભૂતકાળે કોઈને એ વગર કાંઈ થયું નથી, માર્ગ મળ્યો નથી, ભવિષ્યમાં કોઈને મળશે નહીં, વર્તમાનમાં કોઈને મળતો નથી, ત્રણ કાળમાં કોઈને મળતો નથી એવું સંક્ષેપમાં ન લીધું. ત્રણેય કાળના આને ડિસ્ક્રાઇબ કર્યો છે એમણે, એટલું તો ચોખ્ખું લખ્યું છે. ₹195 આપણે કાલે વાંચ્યો ને, અને જયારે જ્ઞાની પોતાના અનુભવથી કોઈ વાત મૂકે છે તો આપણને એને અનુસરવું એમાં વાંધો શું હોય શકે, અને આપણે છતાંય ન અનુસરીએ તો આપણે આપણા સ્વચ્છંદથી વર્તીએ છીએ એ વાત સાબિત કરવાની ક્યાં જરૂર પડે છે?
અને કર્તા તરીકે સત્ય માન એ બે સાથે પ્રહલાદ પર ચાલવા
ગયા છે. શું છે પોતે જ્ઞાન દશામાં છે એટલે સાક્ષીની દશામાં છે, જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહે છે. એમની દશાને લોકો ઓળખતા નથી. લોકો એમની દશા અંદરમાં કેવી સાક્ષી તરીકે વર્તી રહી છે, જ્ઞાતા દ્રષ્ટા તરીકે એ સમજી શકતા નથી. એટલે જે લોકો એમની સાથે વ્યવહારમાં આવે છે એને કર્તા તરીકે ભાષ્યમાન થાય છે. એટલે શું ચેમણે લીધું છે, કોઈને સુખનું કારણ લાગીએ છીએ, કોઈને દુઃખનું કારણ લાગીએ છીએ, કોઈને લાભનું કારણ લાગીએ છીએ, કોઈને નુકસાનનું કારણ લાગીએ છીએ, લખ્યું છે ને સાથે સાથે. એટલે બીજાને શું લાગે છે કે મારી સાથેના વ્યવહારમાં આને મને નુકસાન કર્યું અથવા મને એને દુઃખ દીધું, તો કોઈ એમ કહે છે કે મને એને લાભ કર્યો, મને એને સુખ આપ્યું. પેલા તો જ્ઞાતા દ્રષ્ટા છે એ, કે હું નથી કોઈને લાભ કરતો, નથી કોઈને નુકસાન કરતો, હું તો નથી કોઈને સુખી કરતો, દુઃખી કરતો, હું તો જ્ઞાતા દ્રષ્ટા થઈને જ પરિણમું છું. છતાં પણ જ્યારે કોઈને ભ્રાંતિ થાય છે, ભાષ્યમાન થાય છે, એટલે ભાઈ એવું લાગે છે, ફીલ થાય છે કે આ મારા લાભ નુકસાનના કરનારા છે કે મને સુખ દુઃખના દેનારા છે, ત્યારે એ સાક્ષીની પરિસ્થિતિ થોડી કફોડી બને છે. એમ કેમ છે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે? એટલે શું કે એ વાત થોડીક અઘરી બને છે. બેધારી ઉપર તરવાર ઉપર ચાલવું તો તકલીફવાળી વાત છે. શું એટલે એ કઠણ વાત છે. સાક્ષીએ સાક્ષી તરીકે રહેવું, પછી એમણે લખ્યું છે, અને કર્તા તરીકે ભાષ્યમાન થવો. અમે તો રહીએ છીએ સાક્ષી તરીકે, બીજાને અમસ્તા અમસ્તા એવું ખોટું લાગે છે, ખોટું જ સમજાય છે એને, અને એ ક્લેશમાં આવી જાય છે, અને સામાન્ય ક્લેશ થાય છે, અને એ પ્રકારનો ઉદય હોય છે. પોતે સાક્ષી રહેવા છતાં બીજાને સાક્ષી પણ ન લાગે અને કર્તા તરીકે દેખાય, ભાષ્યમાન થાય એટલે લાગે, અને એ રાગદ્વેષ કરે, પાછા એ જ્ઞાની સાથે રાગદ્વેષ કરે, અને રાગદ્વેષ કરે ત્યારે પણ સાક્ષી તરીકે રહેવું, આ વાત ઘણો પુરુષાર્થ માગે એવું છે, કઠણ પુરુષાર્થ માગે એવી વાત છે એમ એમ કહેવું છે. અને અમારે તો એવો કપરો ઉદય છે એમ લખ્યું છે. એટલે શું છે કે કોઈને લાભનું અને સુખનું કારણ લાગે એમાં તો કઈ વાંધો નથી, એ તો ક્લેશ કરવાનો નથી. તમે તમારા ઉપર ઉપકાર કર્યો, મને બહુ લાભ કરી દીધો, તમે તો મને ઘણું સુખ આપ્યું છે, તો એને તો ત્યાં વિકટપણું નથી. પણ કોઈ એને એમ લાગે કે ભાઈ તમે અમારું નુકસાન કરી નાખ્યો, કેવા છો તમે, તમે અમને આટલું બધું દુઃખ પહોંચાડો છો, એમ કરીને જ્યારે ક્લેશ કરે તો ક્લેશ કરે ત્યારે પણ સાક્ષી રૂપે રહેવું એ ઘણો વિકટ પુરુષાર્થ છે. શું એ ઘણી અઘરી વાત છે. ત્યારે સાક્ષીનો વિકટપણો આવે છે. અને અમારે એવો પ્રસંગ છે, અત્યારે એવો ઉદય છે એમ લખે છે. એ ટાઈમમાં એમને એવો ઉદય છે કે કારણ વગર બીજા એમને દ્વેષનું નિમિત્ત બનાવે છે. જ્ઞાનીને પણ દ્વેષનું નિમિત્ત બનાવી દે છે અને એવી ભ્રાંતિ થાય છે. એટલે લખે છે કે અમારો તો બહુ વિકટપણાનો ઉદય રહ્યો છે. એવો વિકટપણાનો ઉદય હોવા છતાં તેના પણ સાક્ષી રહેવું એમ પછી લખ્યું છે. જુઓ તેના પણ ઉદાસીન રહેવું. ઉદાસીન રહેવું એટલે કે એની પણ ઉપેક્ષા કરવી, એને પણ ગૌણ કરી નાખવું, એને મુખ્ય ન કરવું. બીજા કોઈ એને દુઃખના નિમિત્ત માની, દુઃખના કારણ માનતા હોય, નુકસાનના કારણ માનતા હોય, તો પણ એને ગૌણ કરવું. એ જ જ્ઞાનીનું સનાતન આચરણ છે અને એ જ આચરણ અમને ઉદયપણે વર્તે છે એમ કે છે. એને પણ અમે ગૌણ કરી જઈએ છીએ, એના પણ જ્ઞાતા દ્રષ્ટા રહી જઈએ છીએ. આ પત્ર બહુ સારો છે. પહેલું વહેલું કૃપાળુજીનો ગ્રંથ વાંચ્યો ત્યારે મારું મંથન આ પત્રથી ઉપડેલું છે. 408 પત્ર હું ક્યારે ભૂલું નહીં. છોગાનીજીને પણ મેં 408 વંચાવેલો, ગુરુદૃષ્ટિ પ્રકાશમાં આવે છે. ને એમણે વાંચીને એમ કહ્યું, ઓહો ક્યાં તત્વ રખાય, ઇસમે તત્વ ભર દયા, ઇસમે એની અંદર શું વાત છે. હવે આખો આખો જે પત્રનો સારાંશ છે એ બહુ સમજવા જેવો છે કે મોટાભાગના જ્ઞાની પૂર્વ પ્રારબ્ધને વિદે છે. એટલે કૃપાળુ જે સુદાનીજી બધા ગ્રહસ્થ હતા. ગ્રહસ્થ હોય એટલે ગ્રહસ્થને યોગ્ય ઘરના ઘરના પ્રસંગો હોય, અને વેપારી હોય તો વેપારને યોગ્ય બધા પ્રસંગો હોય. અને બંને વેપારી હતા. કૃપાળુદેવ પણ વેપારી હતા, સુગાનીજી પણ વેપારી હતા. બંને સિમિલર ચાલ્યા છે. બંને ખૂબ પુરુષાર્થવંત મહાત્માઓ હતા અને બંને એકાવતારી થઈ ગયા. બહુ પેરેલલ ચાલશે એ લોકોને. શું જે વિચારવા જેવો મુદ્દો છે, મુમુક્ષુની ભૂમિકામાં રહીને એ એટલો જ છે કે ઉદય ગમે તે શુભાશુભ આવશે. પહેલેથી વાત કરી, શુભાશુભ ઉદય અનુક્રમે જે આવે છે એ ભલે આવ્યા કરે, એમાં ફેરફાર કરવાની બુદ્ધિ નહીં હોવી જોઈએ. બહુભાગ ધર્મના ક્ષેત્રમાં પડેલા માણસો શું કરે છે, પોતાના સંયોગોમાં ફેરફાર કરવાનો વિચાર કરે છે. રાગદ્વેષ મટાડવા માટે ભલે કરતા હોય. એ પંકજભાઈ છે, બહુ વ્યવસાયમાં પડેલા હતા. એમને એમ લાગ્યું કે આ લાઈનમાં પડવા જેવું છે, એટલે ફેક્ટરી વેચવા માંડ્યા. વેચી નાખી 3 મહિનામાં ફેક્ટરી. હવે એમણે શું કર્યું, જો બહુ બહુ જ થિંકિંગ માંગે એવો વિષય છે, વિચાર માંગે એવો વિષય. એમણે શું લખ્યું કે જે શુભાશુભ ઉદય આવે ને એમાં તારે ફેરફાર કરવાની બુદ્ધિ નથી. અને જ્ઞાની પુરુષોનું એ જ સનાતન આચરણ છે. ત્યાં આપણને સ્ટ્રાઇક થવું જોઈએ. જ્ઞાની તો આમ કરે છે, મને એ સ્ટ્રાઇક થયો ત્યારે પહેલો પહેલો પત્ર. તો પછી આમને ત્યાગ નથી કરવો એમ થયું ને, પ્રવૃત્તિ નથી છોડવી એમ થયું ને, તર્ક કર્યો મેં પત્ર વાંચીને. પત્ર વાંચીને મેં તર્ક કર્યો કે પોતે કોઈ પ્રવૃત્તિમાં ઊભા છે. પરિવાન ભાઈમાં મોટા વ્યવસાયની અંદર ઉભેલા હતા. હવે એમ લખે છે કે શુભાશુભ ઉદય જે આવે તે ભલે આવતો, મારી ફેરફાર કરવાની બુદ્ધિ નથી રહી. આ સંસારની જે પ્રવૃત્તિ છે એમાં ફેરફાર કરવાની મારી બુદ્ધિ નથી એમ લખ્યું છે ને પહેલેથી. આ કહેવા શું માગે છે? મારું મન તો નહીં પડ્યું, અમને એ પ્રવૃત્તિ છોડવી નથી, છોડવી નથી ને કરવી નથી એમ છે ખરેખર. ને એ વાત મને સમજાતી નથી બહુ શરૂઆતમાં. કરવા શું માગે? એમને પ્રવૃત્તિ છોડવી નથી એ વાત મને ન્યાયસર લાગતી નથી. માણસે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈને આત્મસાધન કરવું જોઈએ. આ એમ કહે છે કે મારે કોઈ ફેરફાર કરવો નથી, તો કોઈ ફેરફાર નથી કરવો એનો કે ચાલતી પ્રવૃત્તિ છોડવી નથી. ચાલતી પ્રવૃત્તિ છોડવી નથી એ વાત મને બરાબર નથી લાગતી, પણ ચાલતી પ્રવૃત્તિ કરવી નથી ને છોડવી નથી એ વાત મને સમજાતી નથી. એ બહુ મંથન પછી મને સમજાણી છે. સમપરિણામે વેદવું છે એટલે કરવું નથી ને છોડવું નથી, ગ્રહણ કરવું નથી ને ત્યાગવું નથી, એનું નામ સમપરિણામ છે. એ વાત સમજતા મને સારું એવું મંથન અને જેને એમ કે એક માનસિક પરિશ્રમ બહુ સારો એવો લાગ્યો છે આ એક જ પત્ર ઉપરથી. અને એમાં મને એક બીજો વિચાર આવતો હતો એ હું આજે 40 વર્ષે ભૂલ્યો નથી. બહુ બહુ મારા સ્ટાર્ટિંગની વાત છે, પહેલે પહેલો ગ્રંથ વાંચ્યો ત્યારની વાત છે, એટલે 2011 ની સાલની વાત છે. એટલે 2051 40 વર્ષ થયા ને. એક બીજો વિચાર એ આવતો હતો, હું મંથન ચાલ્યું છે એટલે નથી ભૂલ્યો, એ વખતે 40 વર્ષનો વિચાર પણ હું ભૂલ્યો નથી, કે રામચંદ્રજી છે એ પુરુષોત્તમ પુરુષ થયા, જ્ઞાની પુરુષ થયા. એમાં જૈનમાં કે વૈષ્ણવમાં બે મત તો નથી, રામચંદ્રજી માટે કોઈને બે મત નથી. એક જબરદસ્ત મહાપુરુષ થયા અને મોક્ષે પધારી ગયા છે. એ રામચંદ્રજીએ રાજપાટનો વહીવટ કર્યો કે નહીં? ગૃહસ્થ દશામાં રહીને તો એ જ્ઞાની થઈને એમ કરી શક્યા, આપણે જ્ઞાની થઈને એમ કરી શક્યા તો એ કેવી રીતે કરી શક્યા? એ કરવું જોઈએ ને, એ કર્તવ્ય છે. કેવી રીતે કરવું, શું કરવું એ મને સમજાતું નથી, પણ એટલી વાત મને સમજાઈ ગઈ હતી કે જો રામચંદ્રજી રાજ કરી શકે છે, અને કૃપાળુદેવ પણ એમ લખે છે કે મારી સંસારના કાર્યોમાં ફેરફાર કરવાની બુદ્ધિ નથી. બીજું રામચંદ્રજીનો ઇતિહાસ એટલો બધો હું નહોતો જાણતો, અત્યારે જેટલો જાણું છું કે એમને 16 વર્ષની વયે વૈરાગ આવ્યો હતો, 15 વર્ષના 10 મહિનાની ઉંમર થઈ એમને ત્યારે જબરદસ્ત વૈરાગ્ય આવ્યો હતો. એ વૈરાગ્ય આવ્યા પછી એમણે લગ્ન કર્યા છે, પછી 14 વર્ષ વનવાસ રહ્યા પછી એમણે રાજપાટ સંભાળ્યું છે. અને જૈન રામાયણ પ્રમાણે એમણે 17,000 વર્ષ સુધી રાજગાદી ઉપર રહીને રામરાજ્ય ચલાવ્યું છે. કેટલા? 17,000 વર્ષ સુધી. એ વખત આયુષ્ય મોટા હતા ને. રામચંદ્રજી થયા 20મા તીર્થંકરના સમકાલીન થયા, મુનિ સુવ્રતનાથ ભગવાન એ વખતે એમના સમકાલીન તીર્થંકર હતા, એ પણ પોતે કેવળી થયા પાછળથી. પણ એટલો બધો મને ઇતિહાસ એ વખતે હું જાણતો નહોતો, એટલો અવશ્ય જાણતો હતો કે રામચંદ્રજીએ જ્ઞાની તરીકે થઈને રામરાજ ચલાવ્યું છે ખરું, એટલે જ્ઞાની પણ રાજ ચલાવી શકે છે. વેપાર કરવો એ તો એથી ઓછો વહીવટ છે, ઓછી પળોજણ છે, ઓછી માથાકૂટ છે. રાજ ચલાવવું એ તો બહુ મોટી માથાકૂટ છે. કેટલા ખાતા અત્યારે પ્રધાનમંત્રીને વેચવા પડે છે, રાજાને તો બધો ભાર હોય છે. અત્યારે તો કોઈને જેમ પ્રાઇમ મિનિસ્ટર ઉપર ભાર હોય છે, એ વખતે રાજા ઉપર ભાર હોય છે, અને પ્રાઇમ મિનિસ્ટર કરતા પણ વધારે, કેમ કે એમાં તો ખાતાનો પ્રાઇમ મિનિસ્ટર જવાબદાર ઠરે છે. આને તો બધું કેન્દ્ર સેન્ટ્રલાઇઝ તો રાજા પાસે થાય બધી રીતે. એ રામચંદ્રજીએ કેવી રીતે રાજ ચલાવ્યું અને આમાં શ્રીમદજી પોતે શું કરવા માંગે છે, કેવી રીતે એ પોતે ગ્રસ્ત દશા ચાલુ રાખી અને આત્મકલ્યાણ ચાલુ રાખવા માંગે છે, આ વાત સમજવાની મહેનત મારે કરવી પડી. એમાં જે સમપરિણામ વાળી વાત છે કે અમે સમ્યક પ્રકારે વેદીએ છીએ, એ વેદીએ છીએ સમ્યક પ્રકારે વેદવું એટલે શું, એ ભાવ મને ભાસતો નહોતો. પણ ઓલો ન્યાય મને બેસતો હતો રામચંદ્રજી વાળો, આ એક સાબિત થયેલી હકીકત છે ઐતિહાસિક રીતે. શું કે રામચંદ્રજીએ હજારો વર્ષ સુધી રાજ કરેલું છે અને જ્ઞાન દશામાં રહીને કરેલું છે, અજ્ઞાની થઈને નથી કર્યું, અને આ પોતે પણ એ રીતે એ જ માર્ગને અનુસરવા માગે છે, એ કેવી રીતે કરતા હશે. પછી જે સમ્યક પ્રકારે વેદીએ છે એ ભાવ જયારે મને ભાઈશું ત્યારે મને એમ લાગ્યું લાઈન આ બરાબર છે. આ પહેલેથી કોઈ ગ્રહણ ત્યાગમાં પડે છે એ એટલા સક્સેસ નથી જતા જેટલા અંદરથી સમ્યક પ્રકારે રહેવાના પુરુષાર્થમાં રહીને આગળ વધે છે અને સક્સેસ જાય છે.
અવલોકન
કરે પોતાના પરિણામ કેવા છે, કાલે અમે અવલોકન કરે કરી શકો. એટલે આપણે ટેલિફોન ઉપર થોડી વાત થઈ હતી મુંબઈ આ પત્ર વિશે, પણ મેં એમ કહ્યું હતું કે રૂબરૂમાં થોડું સૂક્ષ્મતાથી આનો વિચાર કરશું, કેમ કે મને જે મંથન ચાલેલું એ મને ટેલિફોન ઉપર હું તમને કેવી રીતે સમજાવું કે કેટલા કેટલા વિચારો ચાલેલા, અને મને દિવસો સુધી આ ચાલેલું છે, કલાકો નથી ચાલેલો. એમાં તો એમ કેવું છે કે હું એમનો અવલંબન ન લો, ડિફરન્ટ આસ્પેક્ટ ઉપર વાત છે. નહીં નહીં, ડિફરન્ટ આસ્પેક્ટ છે ટોટલી. એમાં એમ કેવું છે કે પ્રવૃત્તિ પ્રિય કરવા અર્થે હું જનક વિધેયના દ્રષ્ટાંતનો અવલંબન ન લો, કે હું ચક્રવર્તીનો અવલંબન ન લો, એવી ચક્રવર્તીને બહુ છ ખંડનું રાજ અને સર્વ પ્રકારના પાંચે ઇન્દ્રિયના ભોગ ઉપભોગ હોવા છતાં એ જ્ઞાની હોય છે તો પણ એ તરી જાય છે, તો એ ભોગોપભોગનો અવલંબન લેવા અર્થે એની પ્રિયતા અર્થે હું ચક્રવર્તીનું કે જનક વિધેયનું અવલંબન ન લો, એ દાખલો ન લો, હું તો છૂટવા જ પ્રયત્ન કરું. એટલે જ્ઞાની અંતર્નિવૃત્તિ અર્થે બાહ્ય નિવૃત્તિ ચાહે છે, અંતર્નિવૃત્તિ અર્થે બાહ્ય નિવૃત્તિ ચાહે છે. એટલે બાહ્ય નિવૃત્તિમાં એમનો જે મોટિવ હોય છે એ સાચો છે, એ જ છે. બરાબર 569માં જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારે બુદ્ધિ થતી નથી, અભિપ્રાયનો વિષય છે. આ પરિણમનની વાત જુદી છે, અભિપ્રાયની વાત જુદી છે. એવા અભિપ્રાય હું આવવા માંગતો નથી કે હું જનક રાજાનું અવલંબન લઉં, તે તો ઉપાધિમાં રહ્યા છે તો આત્મસ્વભાવમાં અવસ્થા હતા અને તો એમ જ છે. એકચ્યુઅલી જનક મહારાજ એટલે એમના સસરા થાય, આમ તો શું એ બહુ મહાજ્ઞાની હતા અને એટલા મહાજ્ઞાની હતા એ કે જનક વિદેહી તરીકે એ પ્રસિદ્ધ છે. આજે હજારો વર્ષ થઈ ગયા છતાંય તે કેમ કે એમને એવી રીતે રાજવહીવટ ચલાવ્યો કે જાણે કોઈ દેહ વિના પણ આત્મા કામ કરે એવી રીતે કરી શક્યા છે. તો હું પણ વેપાર એવી રીતે કરું, એમ કરીને હું વેપાર કરવા માંગતો નથી. શું એમ કેવું? આલંબન લેવું એટલે શું? એનો આધાર લેવો. જો એ કરી શક્યા તો હું પણ એમ જ કરું. એમ કરીને હું પ્રવૃત્તિમાં રહેવા માંગતો નથી એમ કે છે. હું તો ઉપાધિ કાર્યથી છૂટવા માંગુ છું. બધી વાતોનું કોઓર્ડિનેશન તો થવું જોઈએ ને. એવું કઈ નહીં, છોડવું એને છોડવું જ. આટલું થાય પછી છોડવું એ નહીં છોડ્યું. અને એમની પાસે 5-25 લાખ છે માનો કે અત્યારે છતાં એ વિચાર કરતા હજી થોડુંક આટલા વધે પછી હું નિવૃત્તિ લઉં, એટલા બધા પછી નિવૃત્તિ નહીં લઈ શકાય. ગોઠામાં પડી જાય છે. એમનું મુમુક્ષુનું સ્ટેજ છે, આ એમનું જ્ઞાન દશાનું સ્ટેજ છે. મુમુક્ષુના સ્ટેજમાં જે એમને પરિણામ આવ્યા તે પણ યથાર્થ છે અને જ્ઞાન દશામાં જે પરિણામ આવ્યા તે પણ યથાર્થ છે. મુમુક્ષુની ભૂમિકામાં એવા પરિણામ આવે ત્યારે યથાર્થ વૈરાગ્ય આવે છે અને આત્મ તરફ વળવાનું બને છે. એટલે એવી દશા આવે છે, સહજ એવી દશા આવે છે કે કાંઈ ગમે નહીં જીવને. એ ભૂમિકામાં એ મુમુક્ષુને કાંઈ ગમે જ નહીં, કોઈ વાત ન ગમે, એક આત્મકલ્યાણ કરવા સિવાય બીજી વાત ગમે નહીં. એટલે અમારી અસ્થિ મીંજા એનાથી રંગાયેલી છે એમ કહી દીધું. જ્ઞાની પણ પોતાના પુરુષાર્થને પણ જુએ છે અને એ પુરુષાર્થ અનુસાર ધ્રુવક્ષેત્ર કાળ ભાવને પણ જુએ છે અને એમને ખ્યાલ આવે છે કે મારો જે સહજ પુરુષાર્થ છે એની કોઈ મર્યાદા છે, એ આટલી છે. હઠથી પોતે કઈ કરવા માંગતા નથી, તોડફોડ કરવા માંગતા નથી, હઠ કરવા માંગતા નથી, હઠથી ત્યાગ કરવા પણ માંગતા નથી. અને હઠથી ત્યાગ કરવા કોઈ જાય તો એ રીતે સફળ થાય પણ નહીં, એ પોતે સારી રીતે જ્ઞાની જાણે છે. આ પરિસ્થિતિમાં શું કર્તવ્ય છે કે જયારે પ્રારબ્ધ નો પોતાને ખ્યાલ આવે છે કે આ પ્રારબ્ધ નો ઉદય ભોગવ્યા વિના છૂટવાનો નથી, તો એ પ્રારબ્ધને ભોગવતા અંતર પુરુષાર્થમાં જ્ઞાની એટલા સંભાવે સમ્યક પ્રકારે રહે છે કે જેથી કરીને એ ઉદય અબંધ પરિણામે સમાપ્ત થાય, એવી જે જ્ઞાનીની ચાલ છે તે સમ્યક છે અને યથાર્થ છે. પ્રણયકળના જ્ઞાની એમ કરે છે, શું લખ્યું છે, એ જ્ઞાનીઓનું સનાતન આચરણ છે. સનાતન આચરણ એ જ્ઞાનીનું છે. સનાતનનો અર્થ શું? પ્રણયકાળના જ્ઞાનીઓનું એવું જ આચરણ હોય, પછી રામચંદ્રજી હોય કે પુરુષોત્તમજી રાજચંદ્રજી હોય કે નિહાલચંદ્રજી હોય, શું એવું જ આચરણ હોય. હવે જયારે એ જ્ઞાની ત્યાગ કરે છે ત્યારે કેવી રીતે ત્યાગ કરે છે? એ જ્ઞાનીનો અંદરથી પુરુષાર્થ ફાક ફાક થતો હોય છે, એને એમ લાગે છે કે હું આમાં રહી શકીશ નહીં, અને ત્યાગ કરતા મને કોઈ વિકલ્પ નહીં આવે, વિકલ્પનો અભાવ થઈ જશે, મારા ગૃહસ્થી સંબંધીના વિકલ્પનો મંદતા નહીં થાય, વિકલ્પનો અભાવ થઈ જશે, એવો મારો ફાક ફાક પુરુષાર્થ ચાલે છે. બીજી બાજુ આ પ્રકારના ઉદયો પણ શાંત સમાપ્ત થાય એવી પરિસ્થિતિ દેખાય છે, એટલે સહજ માત્રામાં ત્યાગ કરે છે. હવે કોઈ સંજોગોમાં એ ઉદયો સમાપ્ત થતા ન દેખાય, જનરલી આમ બને છે, અને ન પણ થાય એવું પણ કોઈ વાર બને છે, તો પણ એમનો જે પુરુષાર્થ છે, સહજ પુરુષાર્થ છે, એમાંથી એ ત્યાગ કરી દે છે તો એમને વિકલ્પ સુદ્ધા ઉત્પન્ન થતો નથી, એવી એમની સહજ પુરુષાર્થની દશામાં તીવ્રતા આવે છે, ડિગ્રી વધી જાય છે, તો એ બાહ્ય પરિસ્થિતિનો ત્યાગ કરે છે. તો અહીંયા જે એ લખે છે કે જનકાદિનું અવલંબન ન લઉં, હું તો શ્રી જીનનું અવલંબન લઉં એમ કહે છે. શું? કે શ્રી જીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા, હું તો એનું અવલંબન લઉં. એનો અર્થ કે હું એવો પુરુષાર્થ વધારવા માંગુ છું. અહીંયા એ વાત પોતાના પુરુષાર્થને વધારવાની ભાવનાને વ્યક્ત કરે છે. 408 ની અંદર એ પોતે એમ જુએ છે કે મારે જે કઈ કરવું પડે છે પરાનુકંપા રૂપે કરું છું. લખે છે વચ્ચે આવે છે, મને મારા ખ્યાલમાં છે, મને આખો પત્ર મળે જેવો છે, બહુ મંથન કરેલું છે આ પત્ર ઉપર. જે કઈ કરવું પડે છે પરાનુકંપા રૂપે કરું છું. શું એનો અર્થ શું થાય છે? કે બીજાને મને વિકલ્પ ઉઠે છે કે જો હું અત્યારે આ દુકાન છોડી દઉં અને ઘર છોડી દઉં તો બીજાના પરિણામ બગડવાના છે, મારા નહીં બગડે પણ બીજાના તો બગડવાના છે, એનો મને વિકલ્પ આવે છે. જ્યારે ઓલો જે ફાટફાટ પુરુષાર્થ હોય ને ત્યારે એનો વિકલ્પ ન આવે, જેને જે પરિણામ થાય, હું લાચાર છું કે તમારી સાથે રહી શકું એમ નથી, મારી દશા એવું નથી કે હું રહી શકું તમારી વચ્ચે, છોડીને ચાલી નીકળે છે. પણ એવું છોડતા પહેલા, શું એવું છોડતા પહેલા જો વિકલ્પ ઉઠે તો એ વિકલ્પ બીજાને અનુલક્ષીને ઉઠે છે, એના પરિણામ બગડી જશે. જેમ કે એના ભાગીદાર છે એ બધા એ મૂડી રોકી છે, પોતે વર્કિંગ પાર્ટનર છે પહેલેથી જ, એમણે પાસે પૈસા નહોતા એટલે એમને વર્કિંગ પાર્ટનર તરીકે લીધેલા છે. બધાને નિર્ણયો વેપારના એ જ લેતા હતા, પોતે ડિસિશન બધા એ લેતા હતા, પછી એક્ઝિક્યુટિવ ડિપાર્ટમેન્ટલી ભલે થાય પણ ડિસિશન બધા એ લેતા હતા, આ વેપાર કરાય, વેપાર ન કરાય, આ કરવું, આ ન કરવું. અને એમની બુદ્ધિમત્તા ઉપર એટલો બધો વિશ્વાસ હતો એમના ભાગીદારોને કે એ લોકો એમ માનતા હતા કે એમના વગર આપણે ચાલે જ નહીં, આ પેઢી એમના વગર ચાલી શકે જ નહીં, એ જોઈએ, આપણું કામ નથી આમાં. શું એટલી વિચક્ષણતાથી વેપાર ચલાવતા હતા, એટલે એ આખા ધંધાના આધારભૂત વ્યક્તિ હતા. હવે જો એ ઉડાડીઓ કરીને નીકળી જાય કે આગલા મહિનાથી તો હું જઈ શકું એમ નથી પણ પાછલા મહિનાથી મને કોઈ જવા દઈ શકે એમ નથી, એવું લખે છે. એટલી બધી એમની અગત્યતા હતી. તો એ લોકોને પૈસા બધા એને થાય કે આપણે તો ખલાસ દેવાઓ આવી જશે, આપણે બધી મૂડી યાની નાખીશું, આપણે સાફ થઈ જશું, અને એના જવાબદાર આ વ્યક્તિ. કે જેણે આપણી સાથે પ્રોમિસ કરી અને બ્રિજ ઓફ ટ્રસ્ટ કરી નહીં. જોડાણ અત્યારે તો નક્કી કર્યું હું ધંધો ચલાવીશ, પણ ધંધો ચલાવતા ચલાવતા મધદરિયે વાણમાંથી કૂદકો મારી દે, વાણનો સુકાની પોતે જ વાણમાંથી કૂદકો મારી દે અને વાણ પછી તોફાને ચડે, બધાને ડૂબમાં જેવું થાય ને. ઘરમાં એ પરિસ્થિતિ હતી, ઘરની આર્થિક પરિસ્થિતિ સાંકડી હતી, બોજો એમના ઉપર હતો. પિતાશ્રી ઉંમર લાયક થયા હતા, મા બાપને પણ બહુ દુઃખ થઈ જશે. એવો વિકલ્પ એમને એમની અનુકંપાથી સારતો હતો, કોઈના પરિણામ બગડે તો એના આત્માનું અહિત થાય છે અને એનું નિમિત્ત હું બનીશ. તો એવો વિકલ્પ જ્યાં સુધી ઉઠે છે ત્યાં સુધી એટલો ફાટ ફાટ પુરુષાર્થ નથી કે બધું ઉડાડીઓ કરે ને નીકળી જાય ઘરમાંથી દુકાનમાંથી, એ સ્પષ્ટ વાત છે. પણ એમનો પુરુષાર્થ એટલો નથી એવી ચર્ચા મુમુક્ષુએ કરવું એ નુકસાનનું કારણ છે. એ હું તમારી સાથે કેવી રીતે ચર્ચા કરું? આ થોડુંક ફરીને નાજુકતા શું છે આ ચર્ચાને? હવે ચર્ચા હું કરતો નથી કોઈ સાથે, કોઈ પૂછે તો બંધ કરું ચર્ચા. થોડો ડેલિકેટ પોઈન્ટ છે કે જ્ઞાનીને પણ એટલો પુરુષાર્થ નહોતો, કૃપાળુદેવ જેવાને એવો પુરુષાર્થ નહોતો, એવું જે મુમુક્ષુએ સામાન્ય મુમુક્ષુએ વિચારવું એ એને અભક્તિનું કારણ થાય એમના પ્રત્યે. એટલે એવી ચર્ચા કરવી ન જોઈએ. એટલે હું ક્યાંય કરતો નથી. એવા કેટલાક પત્રો છે એમના કે જેમાં એ વાત સ્પષ્ટ દેખાય છે અને પોતે લખે છે કે અમારી પુરુષાર્થની સ્થિતિ આગળ નથી વધતી, બહુ સ્પષ્ટ લખે છે. પણ એ વાત વાંચતી વખતે એમની જે કોઈ ક્ષતિ છે પુરુષાર્થની એ ભલે નિખાર સરળતાથી વ્યક્ત કરતા હોય કે વ્યક્ત થતી હોય, તો મુમુક્ષુએ ક્યાં બેસીને એ વાતને વિચારવી એ પહેલું વિચારવા જેવું છે. કેમ કે આપણે એમનું જજમેન્ટ લખવા બેઠા નથી, આપણે આપણા પ્રયોજન ખાતર એમના એમના વચનોનો અભ્યાસ કરીએ છીએ. એ વાત આપણે ભૂલવી ન જોઈએ. એકવાર મારે રાજકોટ જ્ઞાન મંદિરમાં એવો જ કોઈ પત્ર હાથમાં આવી ગયો, પછી એ વાતની ચર્ચા કેવી રીતે કરવી? એમાં કીધું કૃપાળુદેવ ભલે લખે, આપણા મુમુક્ષુ કરતા એ બહુ આગળ છે અને આપણે એમનું જજમેન્ટ લખવા બેઠા નથી કે એમનામાં શું ક્ષતિ હતી, કે એમનો પુરુષાર્થ કેટલો કમજોર હતો, એ આપણો વિષય નથી. જ્યારે આપણે એમના વચનોનો અધ્યયન કરવા બેઠા છીએ, સ્વાધ્યાય કરવા બેઠા છીએ, ત્યારે પહેલી ફરજ આપણી એમના ગુણાની વાત કરીને એમનો મહિમાને એમની ભક્તિ કરવાની છે. એ મહિમાને ભક્તિમાં બીજી અસર ઊભી થાય એવી કોઈ વાત આવે સામે તો મુમુક્ષુએ બહુ જ સાવધાની રાખીને વિચારવા જેવી વાત છે. એટલા ટેલિફોન ઉપર તમારી સાથે નથી ચર્ચા કરી એનું કારણ શું? એમાં બહુ વિચારવું પડે છે. મને તો બહુ મંથન ચાલેલું છે, બહુ મંથન ચાલેલું છે. પછી હું એમને સમજી શક્યો છું કે કૃપાળુદેવ એટલે કોણ, એટલે એમને સમજવા સહેલા નથી. એટલે જે એમને પરાનુકંપા શબ્દ લખ્યો છે એમાં એ જુએ છે કે મારો વિકલ્પ કેમ એવા જુદાય છે, મારે હટ કરીને કઈ ન કરવું જોઈએ. તો પછી મારે શું કરવું જોઈએ? મારે ધંધામાં પડવું જોઈએ? મારે ધંધો ચાલુ રાખવો જોઈએ? એમાં રસ લેવો જોઈએ કે નહીં? એ જ વ્યવસાયના ઉદય વખતે મારે મારા પુરુષાર્થને અંદરથી ઉગ્ર કરવો જોઈએ અને એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. બધા જ્ઞાનીઓ એવી રીતે કામ કર્યું છે અને આગળ વધ્યા છે, તો મારે એ રીતે આગળ વધવું જોઈએ અને આગળ વધ્યા છે. એ જ આચરણ અમને ઉદયપણે વર્તે છે છેલ્લે લીધું, એ જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. બરાબર છે, પોતે આગળ વધ્યા છે. હવે એના ઉપરથી મુમુક્ષુએ બહુ જ શું લેવાનું રહ્યું છે, કોઓર્ડિનેશન શું આનું. કે તમે જુઓ કે તમારો વિકલ્પ કઈ બાજુ જાય છે, તમારો વિકલ્પનું ખેંચાણ થાય અને તમે કોઈ વસ્તુનો ત્યાગ કરતા હો. માનો કે સત્સંગ માટે આપણે પરિસ્થિતિ હોય છે, કાલે સ્વાતિબેન આવ્યા હતા રાતે, આપણે પ્રેક્ટિકલી વાત લઈ લઈએ કે મને સત્સંગ બહુ પ્રિય છે અને કોઈ પણ ભોગે સત્સંગ ઉપાસવો જોઈએ એવું એમને ફીલ થયા કરે છે, પ્રયત્ન કરીને ઉપાસે પણ છે, સત્સંગ વધુને વધુ લાભ લે છે, એવી રીતે જે આવ્યા છે મુંબઈથી. ટેલિફોન ઉપર એમણે કહી દીધું હું જાઉં છું, કપડાં નહોતા લીધા, એમના મીતાબેનના કપડાં લઈ લીધા છે એમને અને બેસી ગયા ગાડીમાં. ઘરેથી નીકળ્યા ત્યારે કીધું નથી કે હું સુરત ભરૂચ જઈશ ને આટલા દિવસ ઘરે નહીં આવું. ત્યાં આવીને મન થયું મારે સત્સંગમાં જવાનું છે, ફોન કરી દીધો. હવે ભાવનગર આવવાનો પ્રસંગ ઊભો થયો છે આજથી, તો મારે શું કરવું પૂછવા આવ્યા હતા કાલ રાત્રે. ભાવનગર આવવું એમને પસંદ છે, સત્સંગ એમને ગમે છે, બીજી બાજુ પરિસ્થિતિ ઊભી છે, એમના હસબન્ડ છે બહુ કડક રીતે વાત કરે છે આવી બાબતમાં. તો આવી રીતે એક તો તું ઉધરથી ચાલી ગઈ અને તારા પ્રોગ્રામને કોઈ ડેફિનેટ પરિસ્થિતિ નથી, તું ક્યારે પાછી આવવા માંગે છે? પહેલાં વાત થઈ કે મને 4-5 દિવસ લાગશે. હું ભાવનગરથી ક્યારે આવીશ? તો કે હું કાંઈ કહી શકું નહીં, મને ક્યારે આવવાનું મન થશે, હજાર દિવસ રહેવાનું પણ મન થાય. ઇનડેફિનેટ વાત કરે તો ઓલંત ગુસ્સો જ આવે સામાવાળા. જો તમારી વ્યવસ્થા તો હોવી જોઈએ ને, ઘરની મિત્ર ઘરની વ્યવસ્થા કેવી રીતે રહે? તમે ઇન્ડિપેન્ડન્ટ પીરિયડ સુધી આવવા નહીં આવવાનું કોઈ વાત નક્કી ન થાય તો ઘરની વ્યવસ્થા કેવી રીતે રહે? મારે શું કરવું? આ એક પ્રોબ્લેમ જેવી વાત ઊભી થાય, અંદર એક મંથન ચાલે કે શું કરવું જોઈએ મારે. એટલે એક સલાહ પૂછવાનું પણ મન થયું, મારે શું કરવું? આવ્યા થોડી વાર બેઠા થાય, તમારા પરિણામ સહજ કેમ કામ કરે છે? હજી તમે તપાસો, એક દિવસ આડો છે. તમારા પરિણામમાં તમને એમ લાગે કે ભાવનગર આવ્યા પછી પણ મને ત્યાંનો વિકલ્પ થશે, મુંબઈ ચાલ્યું જવું સારું છે. મતલબ તો કાલે પેન્ડિંગ વાત રાખે છે, કાલે તમારા પરિણામની ચર્ચા કરીને આપણે ડિસિશન લેશું. પણ તમારો ફોર્સ એટલો હોય કે જે થવું હોય તો થાય, મારા પરિણામ ઉપર કોઈ અસર નહીં આવે, એટલું તમારું બળ કામ કરતું હોય. ગમે એ પરિસ્થિતિમાં મારા પરિણામ નહીં બગડે, એ લોકોના બગડશે તો મારા નહીં બગડે. તમે સત્સંગ માર્યો તમને નુકસાન નહીં થાય. આપણે જે કાંઈ કરવું છે એ લાભ માટે કરવું છે, નુકસાન માટે નથી કરવું. લગભગ આવા પ્રશ્ન મુમુક્ષુને આવે છે. પણ હવે કલકત્તાથી સુનિતાબેન આવ્યા હતા ત્યાં મુંબઈ સત્સંગ માટે, ભલે એમનો ફોન આવ્યો. એમના ઘરમાં તો બહુ જ વિરોધ છે, લોકલ સત્સંગ કરવા ન જવા દે, અને કલકત્તાથી મુંબઈ તો સત્સંગ કરવા માટે છે ને આવવા દે, સ્થાનિક એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું એને ના પાડી દે કે નહીં બિલકુલ તારે નથી જવાનું અત્યારે, તો અમુક વખત જવાનું, કોઈ બી નથી જવાનું. એને તો એટલો જ વિરોધ છે કે તારે સત્સંગ જ છોડી દેતો, સવારે નહીં સાંજે નહીં, ગામમાં ગામમાં નહીં. શું હવે મુંબઈથી કલકત્તા આવવાની વાત થાય? મને કે શું કરવું? મારે મને તમારા પરિણામ કામ કરે એમ કરો, અહીંયા આવ્યા પછી તમારા પરિણામ બગડે, તમારો વિરોધ તો થવા થાય છે અને થવાનો વધારે થવાનો, કેમ કે તમે એક વધારે પગલું ભર્યું. અત્યારે ગામમાં ગામમાં જતા હતા એ લોકોના અગેન્સ્ટ વિલ, તો હવે તો તમે શું કલકત્તા છોડીને મુંબઈ આવો છો, શું વધારે પગલું ભરો છો? કેમ કલકત્તા છોડીને મુંબઈ આવતો એટલે ઘર બંધ કરીને આવતા હતા, એના હસબન્ડ ગયા હતા ફોરેન ગયા હતા, એક્સપોર્ટનું કામ છે. ફોન કરી દીધો હું જાઉં છું મુંબઈ, એટલે કે નથી જવાનું. તો કે હું તો જઈશ, તમે ના પાડો કે ના પાડો. અને ત્યાંથી સાંજનું પ્લાન ફ્લાઇટ પકડીને મુંબઈ આવતા રહ્યા. પોતાના પરિણામને સમજવાના છે આમાં. એટલે એ રીતે માર્ગ બહુ નાજુક છે, સાંકડો છે. કોને ક્યારે શું કરવું કે શું ન કરવું એનું જજમેન્ટ લેવું થોડું અઘરું છે. આની અંદર કોઈ વાર નુકસાન થઈ જાય જો બરાબર પરિપક્વ સમજણ ન હોય તો. પરિપક્વ સમજણ હોય તો વાંધો ન આવે, એના માટે પોતે નિર્ણય લેવો છે. એમાં મંથન પણ ચાલે અને એ મંથન ચાલ્યા પછી યથાર્થ નિર્ણય કેવી રીતે લેવાય જેથી પોતાના પરિણામને નુકસાન ન થાય. બાકી બહારમાં તો જે પ્રારબ્ધ અનુસાર જ ગુરુ થવાનો છે. બહારની પરિસ્થિતિ પોતાની ઈચ્છાથી આમ કરવા જાય તો આમ થાય, આમ કરવા જાય તો આમ થાય, એવું કોઈ દી બનવાનું નથી. કેમ કે પરિવારમાં તમારે તમારા પરિવારને સંભાળવો છે, તમારો એ વિકલ્પ છે, તો તમે તમારા પરિવારને સંભાળો અને કાળજી રાખવા માટે એનું ભવિષ્ય સુધરે એવી કોઈ વસ્તુ સ્થિતિ નથી. એ પ્રારબ્ધ લઈને આવ્યા છે એ પ્રમાણે બધું થશે. પણ તમે ન સંભાળો તો એની પરિસ્થિતિ બગડે એમ પણ નથી. ફક્ત તમે તમારા પરિણામને સંભાળો. પહેલી વાત એ છે કે શું કરતા તમારા પરિણામ, અને એનો અર્થ એમ નથી કે તમે સંયોગને સંભાળી અને એમાં ડૂબી જાઓ, એમ પણ આમાં નથી. તમે મારા પરિણામ કામ કરતા નથી એટલે મારે એ બાજુ જવું, એમ પણ નથી. તમારા પરિણામની કમજોરીને ખાતર જો તમારે તમારા ઉદયમાં જોડાવવું પડતું હોય તો એ જોડાતી વખતે તમારા પુરુષાર્થને તમે સંભાળો, જોડાઈ ન જાઓ. બહારથી જોડાઈ જાઓ, અંદરથી જોડાઈ ન જાઓ. આ કર્તવ્ય છે. માનો કે એમને મુંબઈ જવાનું છે, એવું પ્રેક્ટિકલ વાત આપણે લઈએ છીએ, કોઈ કલ્પના વિહાર નથી કરવું. હકીકત શું છે કે તમારે મુંબઈ જવાનું થયું તો ત્યાં મુંબઈ જઈને એકાકાર નથી થઈ જવાનો પરિવારમાં. હું ન જઈ શકવાનો સત્સંગ મારે છોડવો પડ્યો એનો ખેદ રહ્યો, ભરપૂર ખેદ રહ્યો. સુભાનીજી જેવાને ખેદ રહેતો તો સોનગઢ નહોતા આવી શકતા. પણ એનો અર્થ એમ નથી કે વેપારમાં એકાકાર થઈ જાય. પોતાના પરિણામ ખાતર જવું પડ્યું, એમના ખાતર નહીં, પોતાના પરિણામ ખાતર જવું પડ્યું તો એનો ખેદ રહે કે મારા પરિણામ એવા રહ્યા કે મારે સત્સંગ છોડવો પડ્યો, એનો ખેદ રહે. અને એ ખેદ એને ઉદયમાં સરસપણે જોડાવા ન દે, નિરસપણે ઉદયના કાર્યો પતાવે તો નુકસાન ન થાય. મુંબઈ ગયા પછી એ નુકસાન ન થાય. અને જો પછી મુંબઈ ન જાય ને અહીંયા એમને ઉપાધેરિયા કરે, પરિણામ ખેંચાયા કરે, તો સત્સંગ કરતા કરતા પણ પરિણામ બગાડે. આપણે કામ તો પરિણામ સુધારવા માટે એનું છે, પરિણામ બગાડવા માટે આપણે કોઈ કામ કરતા નથી. કરવું કે ન કરવું એ પછીની વાત છે, મેઇન મુદ્દો એ છે કે આપણા પરિણામ સુધારવા જોઈએ અને બગડવા ન જોઈએ. એટલે શું છે કે પ્રતિબંધ તો હોવો જ ન જોઈએ. સૌથી પહેલી વાત એ છે કે કુટુંબ પ્રતિબંધ ન હોવો જોઈએ. ભલે તો અમે કુટુંબની ફરજ બજાવતા હો તો પણ એની સાથે મારે વાત થઈ ગઈ કે તમે માં થઈને કામ નહીં કરો, આયા થઈને કામ કરો. હું તમારો દ્રષ્ટાંત એમને આપ્યો હતો કે પંકજભાઈ ફેક્ટરીએ જાય તો મેનેજર થઈને કામ કરે, માલિક થઈને કામ ન કરે. કામ તો કામ છે, કામ કરો એનો વાંધો નથી, તમે શું થઈને કામ કરો છો એટલો જ સવાલ છે. આની અંદર ક્યાં બેસીને કામ કરો છો? જો માલિકની સીટ ઉપર બેસીને કામ કરો છો તમને ઘણું નુકસાન થશે. જો તમે મેનેજરની સીટ ઉપર બેસીને તમારી ડ્યુટી પરફોર્મ કરો છો અને ઓનેસ્ટલી એક મેનેજર સારામાં સારું કામ કરે એ રીતે કામ કરો છો, તમને તમારા પરિણામમાં નુકસાન નહીં થાય. પણ તમે તમારા બાળકોના ગાર્ડિયન છો, તમે તમારા બાળકોના માતા પિતા નથી. યુ આર ધી ગાર્ડિયન્સ. ગાર્ડિયન તરીકે વેલગાર્ડ કરો, એમાં કાંઈ વાંધો નથી, એમાં કાંઈ તમને તમારા આત્માને નુકસાન નહીં થાય. પણ તમે માતા પિતા થઈને કરવા જશો તો હું નુકસાન કરશો. એટલે એમાં શું છે કે એની વચ્ચેની જે લાઈન છે એ ભલે સૂક્ષ્મ છે પણ નથી થઈ શકે એવું નથી. હા, એ પ્રેક્ટિસ કરવી જોઈએ. એની પ્રેક્ટિસ કરવી જોઈએ. ચાલુ પ્રવૃત્તિને ચાલુ પરિણામ વખતે એની પ્રેક્ટિસ કરવી જોઈએ. પ્રેક્ટિસનો સમય વર્તમાન કાળ છે, ભૂત ભવિષ્ય નથી. ચાલતા પરિણામમાં ચાલતા પ્રસંગમાં જ પ્રેક્ટિસ કરવાની હોય છે. પ્રેક્ટિસ કરો એટલે સક્સેસ જવાના, કેમ કે તમારો હેતુ શુદ્ધ છે એટલે તમે સક્સેસ જવાના. કરવાનો પ્રયત્ન થાય પણ છતાં એવો પ્રારબ્ધ ઉદય હોય, કેમ કે એમને મેરીડ લાઈફ છે તો એમનો પ્રારબ્ધ ઉદય એવો છે કે એ પોતે એ કુટુંબમાંથી અત્યારે એટ પ્રેઝન્ટ ફ્રી થઈ શકે એવી એમની પરિસ્થિતિ નથી. હવે તો ફ્રી થઈને કેવી રીતે રહીએ, આવી એક સવાલ છે ને. પછી એવો ઉદય બને કે એમને કાઢી મૂકે ને પછી ગમે પ્રોવિઝન થાય, એ પછીની વાત છે, એ પછીની વાત છે. તો એ તને ઘરમાંથી કાઢી મૂકીએ છે, તો અમારું પિતામાં નથી માનતી તો તને કાઢી મૂકીએ છે, પછી ગમે એ રસ્તો લઈ, એ પછીની વાત છે. પણ એ પહેલાં એમને ઘરમાં રહેવું પડે છે, એ રીતે એમને પ્રારબ્ધથી બંધન છે. તો પણ પ્રતિબંધ ન હોવો જોઈએ કે આ ધણી મારો છે ને આ છોકરો મારો છે ને મારા પણ કરીને હું એનું કર્યા કરું, એ વસ્તુ નહીં હોવી. નહીં, પ્રતિબંધમાં પોતાપણું આવે છે. બંધન અને પ્રતિબંધ જુદી જુદી વસ્તુ છે. પ્રતિબંધ પોતાપણાનો ભાવ રાખીને ફરજ બજાવે તો પ્રતિબંધ છે. અને મારા નથી પણ મારે આ પ્રારબ્ધ ભોગવા સિવાય છૂટકો નથી. અને પછી જે ડ્યુટી રેન્ડર કરવી પડે છે, બીકોઝ ધે આર રેન્ડરિંગ ધી ડ્યુટી ટુવર્ડ્સ મી, આઈ શુડ રેન્ડર માય ડ્યુટી ટુવર્ડ્સ ધેમ. આ તો ગીવ એન્ડ ટેકની વાત છે. તમે મને પૈસા આપો છો, હું તમને માલ આપું છું, અથવા હું તમને પૈસા આપું છું, તમે મને માલ આપો છો, પ્રમાણિક વાત છે. તો તમે મને જેટલા પૈસા આપ્યા એટલો માલ મારે તમને આપવો જોઈએ, ઓછો પણ ના આપવો જોઈએ, એ મારી પ્રમાણિકતા છે. એ લોકો મને સર્વિસ રેન્ડર કરે છે, આઈ શુડ રેન્ડર ધી સર્વિસ, મારે સામે સર્વિસ આપી દેવી
જોઈએ.
કહો પ્રેક્ટિકલ આકાશ બરાબર રાખીને કરવાનું છે. એ પ્રેક્ટિકલ કરતા મારા પરિણામ નહીં બગડે એની ખાતરી હોવી જોઈએ, એનો વિશ્વાસ અંદરથી આવવો જોઈએ, પછી કરો તમે પ્રેક્ટિકલ. ગમે એવો અઘરો પ્રેક્ટિકલ કરો નહીં.
એટલે
શું છે, એકદમ ટાઈટ પોઝિશન થઈ ગઈ છે જરા, કેમ કે નીકળી ગયા છે એવી રીતે. અને પછી સેકન્ડ સ્ટેપ લઈ લીધું, પહેલા કીધા વગર રજા લીધા વગર નીકળી ગયા, ખાલી ઇન્ફોર્મ કરી દીધું હું જાઉં છું. હવે પછી આગળ પગલું કર્યું કે મારું ડેફિનેટ નથી હું ક્યારે આવ્યું. પછી એ તો ઓલી વાત ના મંજૂર થઈ હોય તો આ તો વધારે ના મંજૂર થવાની વાત છે. એની અંદર તમારા પરિણામ શું રહેશે એ પહેલાં તમે ખાતરી કરી લો, પછી તમે ગમે એ પગલું ભરો, એનો વાંધો નથી. કામ તો જરાક દરેકને આ વસ્તુ ઓછા વધતા પ્રમાણમાં ઊભી થવાની છે. કોકને જ એવું હોય છે કે બધા અનુમોદન કરે, એવું કોકને જ હોય છે. આ કાળમાં તો કોઈ ભાગ્ય જ કોઈને હોય છે, બાકી તો સામે જે એની સાથે વ્યવહાર હોય એ મંજૂર ન કરે કે આવું ન હોય, આવું ન હોય. એને એમ જ થાય કે આવું ન હોય, એમાંથી તમારે રસ્તો કાઢવાનો. એટલે ખ્યાલ આવી ગયો તમને આમાં? કઈ જાતની
મેનેજર કહેવામાં અથવા પૈસાની લેવડ દેવડમાં તો અધિક કરે એને થાય સમજી શકાય, પણ માતા તરીકે પોઝિશનની ફરજ જ એ છે કે ફિલિંગ્સ આપવી, તો એની અંદર
બરાબર છે. તમારે ફિલિંગ્સ આપવી એમ જે એક્સપેક્ટ કરે છે ને, તો તમે અભિનય કરી શકો છો. રિયલી ફિલિંગ નહીં આપો, પણ તમે અભિનય કરી શકો છો. કરો, અભિનય કરો, કઈ વાંધો નથી. ડોક્ટર કરે છે, રોડાવી દે, રડે ત્યારે બીજાને રોડાવી દે, હશે ત્યારે બીજાને હસાવી દે છે. અભિનય કરો, એને ખબર નહીં પડે, એને નહીં ખબર પડે. નહીં, એ અસરળતા નથી અને માયાચાર પણ નથી, એ જૂઠ પણ નથી. નહીં, અસરળતા નથી કરતા હતા. તમે તમારા આત્માને બચાવવા માટે અને છતાં સામાજિકને દુઃખ ન ઉપજે, એ બે વચ્ચેનો રસ્તો કાઢ્યો તમે વિચિત્રતાથી. તો તમે એક્ટર થઈને કામ કરો, એને ખબર નહીં પડે કાળ કેવી રીતે ચાલે છે, કેમ કે એ લોકોનો આ સબ્જેક્ટ નથી, એટલે એને ખબર નહીં પડે આ કેવી રીતે. એને તો એમ જ લાગશે કે પૂર્વવત ચાલે છે, ત્યારે તમે તમારો રસ્તો બીજો જ પકડો છો. બંને સાથે તમે બચી જશો, માતા તરીકે જો તમે આવી જશો તો ડૂબી જશો, તો તમને ઘણા રાગદેશ થશે, હું મમત્વ થશે, અને એનાથી જે કર્મ બંધાય છે એ સારા નથી બનતા. જ્ઞાનીઓ જે માર્ગે ચાલ્યા એ માર્ગે જ આપણે ચાલવાનો છે, એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીએ તો ચાલી શકીએ. એટલે શું છે કે અકર્તા પણ છે, પરદ્રવ્યનું હું શું કરી શકું, સંયોગોમાં હું ફેરફાર શું કરી શકું, સંયોગોમાં કંઈક કરવું એ મારો અધિકાર બહારની વાત છે. એટલે એક જાતની શાંતિ રહેશે, હું કંઈ કરી શકતો નથી, કરતા થઈને હું કરું તો એ મારી બહુ મોટી ભૂલ છે. એવી જ્યારે પોતાને હું એક તણખલાના બે ટુકડા પણ નથી કરી શકતો એ જ્યારે વસ્તુ સમજાય છે ત્યારે બહુ શાંતિ રહે છે. હવે મારે કરતાપણાનો બોજો જ નથી, કાંઈ ઉપાધિ જ નહીં. કરતાપણામાં તો અનંતી ઉપાધિ છે, એ ઉપાધિ છૂટી જાય છે. ઉપસમ એટલે શાંતિ થશે, ઉપસમ નો અર્થ અહીંયા શાંતિ છે.